நெக்ஸ்ட் ஸ்பீக்கர், அடுத்ததாக சிவநேசத்துறை சந்திரகாந்தன், உங்களுக்கு 7 நிமிடங்கள் உண்டு. நன்றி.
சபைக்கு தலைமையாங்கம் தலைவர்களே, பயங்கரவாத தற்காலிக ஏற்பாடு திருத்தச் சட்டத்தில் எனக்கு உரியாட கிடைப்பதற்கு நான் மகிழ்ச்சி அடைகிறேன். குறிப்பாக எனது மாவட்டத்திலும் மக்கள் அத்தியாவசிய பொருட்களுக்கு திண்டாடுகிற விலையிலே, முக்கியமாக ஒரு விவசாய மாவட்டம் அடிப்படையிலே எங்களுடைய விவசாயிகள் இன்னமும் தங்களுக்கான உரங்கள் வழங்கப்படவில்லை, அல்லது ரசாயன உரங்கள் குறிப்பாக யூரியா 25 ரூபாய்க்கு கிராமங்களில் விற்கப்படுகிறதுங்கிற அதிருப்தியோடு இருக்கிற சூழலில் நாங்கள் பயங்கரவாத திட்டத்தின் சம்பந்தமாக திருத்தம் பற்றி பேச வேண்டிய நிலைமை ஏற்பட்டிருக்கிறது. அந்த அடிப்படையில் இந்த பயங்கரவாத திருத்த சட்டத்தை பற்றி என்னுடையது நிலைப்பாட்டை நான் தெளிவாக இங்கு முன்வைக்க விரும்புகிறேன். குறிப்பாக இதனுடைய பின்னணியை பற்றி பேசலாம் எண்ணுகிறேன். 1977 3-2 பெரும்பான்மை பலத்துடன் ஆட்சிக்கு வந்த ஐக்கிய தேசிய கட்சியினாலேயே இந்த பயங்கரவாத தடை சட்டம் கொண்டுவரப்பட்டது. 1979 அளவில் அறிமுகப்படுத்தப்பட்ட இச்சட்டம் சட்ட பிரிவானது இந்த நாட்டிலே நாட்டின் ஒற்றுமை இறையாண்மையை பற்றி பிரஸ்தாவித்தாலும் கூட அது இந்த நாட்டில் நடந்து முடிந்த பல மனித உரிமை மீறல்களுக்கும் மக்களின் சுதந்திரத்துக்கு எதிரான விடயங்களை நடக்காமல் தடுத்திருக்கிறது. இச்சட்டத்தினால் யுத்த காலங்களில் ஆயிரக்கணக்கான அப்பாவி தமிழ் இளைஞர்கள் பல்லாண்டு காலங்கள் சிறை கொடுமை அனுபவிக்க நேர்ந்தது. அதிலும் குறிப்பாக கிழக்கு வடக்கு மாகாணங்களில் வாழ்ந்த பலர் இச்சட்டத்தை பயன்படுத்தித்தான் இல்லாது ஒழிக்கப்பட்டார்கள். அதேபோல இந்த பயங்கரவாத தடுப்பு சட்டத்தின் பல்வேறு விதமான அரசியல் பழிவாங்கலும் மனித உரிமை மீறல்களும் காரணமாக அமைந்தது. தனிப்பட்ட ரீதியில் ஒரு மக்கள் பிரதி என்ற அடிப்படையில் என்னையும் கடந்த காலத்திலே நல்லாட்சி என்று சொன்ன அரசாங்கமும் அதனுடைய கூட்டாளிகளும் 5 ஆண்டு காலத்துக்கு அதிகமான தடுப்பு காவலே அடைத்தார்கள். இவை அனைத்தையும் கவனத்தில் கொண்டு என்னுடைய கருத்தை இங்கே பதிவு செய்கிறேன். பயங்கரவாத தடுப்பு சட்டம் கொண்டுள்ள ஜனநாயக உரிமைகளுக்கு எதிரான ஆபத்தான அம்சங்களையோ, யுத்தம் முடிந்துவிட்டது சட்டம் நீடிக்க வேண்டாம் என்கிற வாதத்தையோ நான் முட்டாக புறந்தள்ளவில்லை. ஆனாலும் புதியதொரு பகாவிச பயங்கரவாதம் இந்த மண்ணிலே முளை கொண்டுள்ளது. அது கிழக்கிழகிலே காலுன்ற நினைக்கும் ஆபத்தை நாம் எதிர்கொள்ள கட்டாயமாக நிர்பந்திக்கப்பட்டிருக்கிறோம். சில வருடங்களுக்கு முன்னர் இடம்பெற்ற ஈஸ்டர் தேவாலய தாக்குதல் கொடுமையை நாம் இல்லாமையே கடந்து செல்ல முடியாது. அன்று பலி கொள்ளப்பட்ட மக்களுக்கு நீதி வழங்கப்பட வேண்டும். குறிப்பாக எனது மாவட்டமான மட்டக்களப்பு மாவட்டத்திலே சிவன் தேவாலயத்தில் இரத்தமும் சதையுமாக மரணித்த எங்கள் குழந்தைகளுக்கு ஏற்பட்ட அவலம் இனியொரு முறை இடம்பெற்றுவிடக் கூடாது. எனவேதான் தேசிய பாதுகாப்பு என்று வருகிற போது இந்த சட்டத்தின் தேவை முட்டாக இல்லாது போய்விடவில்லை என்பதை நாம் கவனத்தில் கொள்ள வேண்டியிருக்கிறது. எனவே இச்சட்டத்தின் மனித உரிமை மீறலுக்கு வாய்ப்பளிக்க கூடிய ஆபத்தான குறைபாடுகளை நிவர்த்தி செய்வது அவசியமானதாகும். அந்த வகையிலேயே பயங்கரவாத தடை சட்டத்தின் பேரிலான தடுப்பு காவல் உத்தரவு, கட்டுப்பாட்டு உத்தரவு, நீதித்துறை மீளாய்வு உத்தரவுகளை வெளிப்படையாக அங்கீகரித்த தொடர்பான பிரிவுகளை திருத்தங்களை மேற்கொள்வது அவசியமாகிறது. நீண்டகால தடுப்பு காவலில் வைக்கப்படுவதை தவிர்ப்பதற்கும் குற்றச்சட்டங்களின் மீதான வழக்குகளை விரைவுபடுத்தி நடத்துவதற்கும் சுதந்திரத்துக்கு இடையூறாக விளைவிக்கும் பிரிவுகளை ரத்து செய்தல் நீதிமன்றங்கள் மற்றும் மருத்துவ அதிகாரிகளின் அனுபவங்களை விதிகளை வெளிப்படுத்துதல் மற்றும் அறிமுகப்படுத்துதல், தடுப்பு காவலில் உள்ள காலத்தில் துஷ்பிரயோகங்கள் மற்றும் சித்திரவதைகளை தடுத்தல், குடும்பத்துடன் தொடர்பு கொள்வதற்கான உரிமை, நீண்டகால கைதிகளுக்கு பிணை வழங்குதல் மற்றும் வழக்குகளை நாளாந்தம் விசாரணை செய்வது போன்றவற்றை திருத்தங்கள் விளக்குவது அவசியமாகிறது. இச்சட்டத்தின் ஊடாக சிறிது காலத்துக்கு முன்னர் தொடரப்பட்ட வழக்குகள் விரைவுபடுத்தி முடிக்கப்பட வேண்டும்.
இன்னும் 2 வினாடிகள் உங்களுக்கு உண்டு.
தொடர்வதை நான் ஆட்சேபிக்க இந்த சட்டத்தை தொடர்ந்தும் சில காலங்களுக்கு கொண்டு செல்வதை நான் ஆட்சேபிக்க முடியாது என்று கூறி இந்த சபையிலே நான் என்னுடைய உரையை முடித்துக் கொள்கிறேன். குறிப்பாக எங்களுடைய எதிர்க்கட்சி உறுப்பினர்கள் பலவிதமான கருத்துக்களை இங்கு கோடிட்டு காட்டியிருந்தாலும் உண்மையிலே இந்த பயங்கரவாத தடை சட்டம் கொண்டு வந்த காலப்பகுதியும் தற்காலத்திலும் பல வேறுபாடுகள் இருக்கிறது. குறிப்பாக இந்த உயரிய சபையில் எனக்கு 2 பக்கங்களும் பேசுவதற்கான வாய்ப்புகள் இருக்கிறது என்றால் நானும் 77 ஆண்டு ஜார்ஜியாவத்தினுடைய ஆட்சி காலத்திலே, அதே போன்று தந்தை செல்வா அவர்களுடைய ஆட்சி காலத்திலே கொண்டுவரப்பட்ட தீர்மானங்களின் ஊடாக பாதிக்கப்பட்டவன். குறிப்பாக தமிழர்கள் தங்களுக்கு விடுதலை வேண்டும் என்று போராடிய பொழுது அந்த போராட்டத்தில் மணிந்திருந்தேன். அதே போன்று 79 ஆண்டு பயங்கரவாத தடைச்சட்டத்திலும் நான் 5 வருடத்துக்கு மேலாக தண்டனை அனுபவித்தேன். ஆகையால் 2 விடயங்களிலும் நான் நேரடியாக பாதிக்கப்பட்டு அனுபவித்திருக்கிறேன். ஆகையால் தற்பொழுது இருக்கிற இந்த சூழலில் பயங்கரவாத தடைச்சின் திருத்தமும் அதே போன்று நீடித்த அமைதிக்கும் எவ்வளவு முக்கியத்துவம் என்பதை உணர்ந்த அடிப்படையில் தான் நான் இந்த கருத்துக்களை முன்வைத்தேன் என கூறி முடித்துக் கொள்கிறேன். தலைவர்களே,
நன்றி உங்கள் பங்களிப்புக்கு. அடுத்து மிளகட்ட கரு மாயந்த திசாநாயக்க மந்திரிவரையா, உபட்ட வினாடி ஹாயக காலையா திபினோ.
கரு முலாசன මන්ත්‍රීතුමනි, බොහොම ස්තුතියි මේ අවස්ථාව ලබා දීම පිළිබඳව. අද අපි ඇත්තෙම සාකච්ඡා කරන්නේ ඉතා වැදගත් පනතක්. මේ රටේ 1979 ඉඳන් තාවකාලික පනතක් වශයෙන් ගෙනා සිටපු ත්‍රස්ත විරෝධී පනත පිළිබඳ අපි සාකච්ඡා කරන අවස්ථාවේදී මම ඇත්තෙම මේ උත්තරීත සභාවට මතක් කරලා දෙනවා. මමත් يعني මගේ පවුලේ ගාපි සනගමතුමාගේ පවුලේ සිරු දෙනාමත් මේ ත්‍රස්තවාදය නිසා බැටකාලා තියෙන පිරිසක් හැටියට මේ රටේ ඉන්න පුරවැසියන් හැටියට මම මතක් කරනවා. මට මතක් වෙන්නේ මගේ මව ශ්‍රීමා දිසානායක මැතිණිය එතුමියගේ අන්තිම කාලේ පවා මගේ පියා ගැන මතක් වෙනකොට එතුමිය හිටපු රෝගාතුරු වෙලා හිටියත් එතුමිය ගාමිසනායක මැතිතුමා ගැන අපි මතක් කරනකොට තාමත් හඳුලෙන් තමයි එතුමිය අන්තිම කාලේ පවා හිටියේ. ඉතින් ඒ ගැන මම මතක් කරනවා. මොකද අපි දැන් හැබැයි ඉන්න ස්ථාවරේ සම්පූර්ණයෙන් වෙනස්. මක් නිසාද? අපි බුද්ධාගම අදහන කට්ටිය හැටියට, බෞද්ධයන් හැටියට වෛරෙන් වෛරේ නොසන්සිදේ කියන එක අපි ඇත්තෙම පිළිගන්නවා නම්, එහෙනම් ත්‍රස්ත ප්‍රිවෙන්ෂන් ඔෆ් ටෙරරිසම් ඇක්ට් එක සම්පූර්ණයෙන්ම අහෝසි කරන්න ඕනේ කියන තැන අපි ඉන්නවා නම්, අපි එතන ඉන්නේ මේ පනත නිසා, දේශපාලන නිසා බැලුවාම මේ රටේ ඉන්න දේශපාලඥයෝ වෙන්න පුළුවන්, මාධ්‍යවේදීන් වෙන්න පුළුවන්, මේ මනත පාවිච්චි කරලා ඒ කට්ටියට ගහන්න පුළුවන් කියන එක, නැත්නම් ඒගොල්ලන්ගේ පිළිගන්න පුළුවන් කියන තැන ඒ දරදඬු ආණ්ඩුවක් තියෙනවා නම්, ප්‍රජාතන්ත්‍ර විරෝධී ආණ්ඩුවක් තියෙනවා නම් ඒ පනත පාවිච්චි කරන්න පුළුවන් තැන ඉඳන් තමයි අපි ආරම්භ කරන්නේ. අපි කියන්නේ මේ පනත සම්පූර්ණයෙන්ම අහෝසි කරන්න ඕනේ, මේ පනත වෙනස් කරන්න ඕනේ. මොකද අපි බැලුවාම මේ රටේ ඉතිහාසය දිහා බැලුවාම තාමත් අපිට කියන්න කණගාටු හරි කියන්න වෙන්නේ, ජාත්‍යන්තර තත්ත්වය බැලුවාමත් රජීව් ගාන්ධි මැතිතුමා ඝාතනය වුණා ත්‍රස්තවාදය නිසා, ඒ වගේම ගාමිණී සනායක මැතිතුමා ඝාතනය වුණා ත්‍රස්තවාදය නිසා, රණසිංහ ප්‍රේමදාස මැතිතුමා ඝාතනය වුණා ත්‍රස්තවාදය නිසා, ඒ වගේම මේ රටේ ඉන්න හිටපු ශ්‍රේෂ්ඨ නායකයන් ජයරාජ් ෆ්‍රැන්ඩපුල්ලි මැතිතුමා ඝාතනය වුණා, ලලිත තබුල්ලි මැතිතුමා ඝාතනය වුණා, විජේ විමලරත්න සෙම්පතිතුමා ඝාතනය කළා තියෙනවා, ඩෙන්සිල් කොබ්බේකඩුව මැතිතුමා ඝාතනය වෙලා තියෙනවා. ඒ වගේම 99 බේරච්ච දේශපාලන නායකයන් පක්ෂභේදයකින් තොරව මේ පාර්ලිමේන්තු තුළ ඉන්නවා. ත්‍රස්තවාදී නිසා 99 බේරුණේ. ඒ වගේම තමයි රාජසේනත් මැතිතුමා මතක් වෙනවා. මගේ පියාගේ ඝාතනය වෙන අවස්ථාවේදී, බෝම්බේ පිපෙන අවස්ථාවේදී ඒ වේදිකාවේ හිටියා රාජසේනත් මැතිතුමා. ඒ වගේම තමයි කරුණාසේන කොටිතප්ප මැතිතුමා අද ජීවිතුන් අතර ඉන්නවා. සරත් ෆොන්සේකා මැතිතුමාගේ කමිස ගලවලා බැලුවාම ඒ ත්‍රස්තවාදීන් නිසා එතුමා බැටකාපු ආකාරය, හමුදාපති හැටියට හිටපු ආකාරය අපිට දැක ගන්න පුළුවන්. ඒ නිසා මේ ත්‍රස්තවාදය කියන එක මම නම් හිතියේ මෙතන
ස්තුවට අපිට එකතු කරන්න වෙනවා. ගරු නිමල් ශ්‍රීපාල සිල්වා ඇමතුමාවත් ඔහු යාපනයේදී ත්‍රස්තවාදීන් බේරි අපි අතර තවමත් ජීවත් වෙමින් දායකත්ව ලබා දෙන බව.
ඒ වගේ නායකයන් මේ පක්ෂභේදයකින් තොරව ත්‍රස්තවාදය නිසා බැටකාලා තියෙනවා. හැබැයි අපි ඒ මතකයේ තියාගෙන ඉන්නවා නම්, ඒ වෛරයේ හිතේ තියාගෙන ඉන්නවා නම්, එහෙනම් අපි ඉන්න ඕනේ ත්‍රස්තවාදීට ගෑවිච්ච අබමල් රේණුක ගෑවිච්ච කෙනෙක් අනිවාර්යයෙන්ම එක්කෝ මරණීය දඬුවම් නිකුත් කරන්න ඕනේ, එහෙම නැත්නම් ජීවිතාත්මක දක්වා හිරගේ පවත්වන්න ඕනේ කියන තැන අපි ඉන්න ඕනේ. හැබැයි එතනින් අපි දැන් as we grow older and more mature, I think we must get to a position where forgiveness මම පැවසු පරිදි වෛරින් වෛරින් උසන්සිදෙන් කියන තැන ඉඳන් තමයි අපි මේ සාකච්ඡාව මේ ඩිබේට් එක අපි ආරම්භ කරන්න ඕනේ. ඒ නිසා මම ගරු ජීපීරි සමතුමා had that consultative committee meeting and it, in that also we raised a certain number of points and one of the most contentious point of this amendment is that the 18 months have only been reduced to 12 months sir. What we are asking for is a 1 month period, not to let the law, because if someone who wants to abuse this bill comes into power and wants to abuse this bill, දේශපාලන අධිකාරීන් පවා දේශපාලන නායකයන් ඒ වගේම මාධ්‍යන් පවා මේ පනත පාවිච්චි කරලා පිළිගන්න පුළුවන් කියන එක තමයි මේ අවස්ථාවේදී විපක්ෂයෙන් විශේෂයෙන්
තව විනාඩි දෙකක් කාලයක් තිබෙනවා
මේ පනතට මේ මේ කියන්නේ. ඒ වගේම තමයි කන්ෆෙෂන්ස් පිළිබඳව ඒ පිළිබඳවත් මේකේ මේ පනත පිළිබඳව ඒ කන්ෆෙෂන්ස් අනිවාර්යයෙන්ම ගතියුක ආකාරය සහ ඒ කන්ෆෙෂන්ස් අරගෙන කොහොමද පාවිච්චි කරන්න කියන පිළිබඳවත් දැන් තර්කයක් ගොඩනැගිලා තියෙනවා. ඒ වගේම තමයි ඩිටෙන්ෂන් සෙන්ටර්ස් පිළිබඳවත් යම්කිසි තර්කයක් ඉදිරිපත් වෙලා තියෙනවා. ඒ නිසා ඒ පිළිබඳව ගරු ඇමතුමාගේ අවධානය යොමු කළා මේ පනත සම්මත කරන්න ඉස්සෙල්ලා පුළුවන් නම් ඒ සංශෝධන කීපයක් ඉදිරිපත් කරන්න. මම හිතන්නේ මේක පක්ෂභේදයකින් තොරව මේ පනත සම්මත කරා ගන්න පුළුවන් වෙයි. හැබැයි එහෙම කරේ නැත්නම් අනිවාර්යයෙන්ම ඡන්දයකට යන්න වෙයි. අද ගජේන්ද්‍ර කුමාර මැතිතුමා විශේෂයෙන්ම කරුණු කීපයක් සඳහන් කරා. මං සාමාන්‍ය එතුමාගේ කතා වලට සමහරවිට ඉගු වෙන්නේ නැහැ. මං මුල් ආසනින් ඉන්න දවසකත් මට මතකයි එතුමා කතා කරනකොට මට ලේසියෙන් තිබ්බා එතුමාගේ කතාව වෙලාව ඉවරයි කියලා අවසන් කරන්න. ඒත් එතුමාගේ කතාව මං එහෙම අවසන් කරේ නැහැ. මොකද මක් නිසාද එතුමාගේ ඒ කතා කිරීමේ අයිතිය මේ පාර්ලිමේන්තුවේ අදහස් කිරීමේ අයිතිය රැකගෙන තමයි මම මුල් ආසනින් එදා කටයුතු කරේ. එතුමා එකට මට ස්තුති කළත් ලිපියක් කියවලා තියෙනවා. ගරු මුල් ආසන මන්ත්‍රීතුමනි අවසන් වශයෙන් මේ රටේ ඉතිහාසයේ විශේෂයෙන් බැලුවම අවුරුදු 74 දිහා බැලුවම 1979 අපේ මේ පනත ගෙනාවෙන් පස්සේ මම තමුන් වහන්සේලාට කියන්න හදන්නේ ඇත්තෙන්ම අපිට ත්‍රස්තවාදය මේ රටෙන් අතුගාන්න පුළුවන් වුණාද මේ පනත තිබ්බට. මේ පනත තිබ්බා අවුරුදු 42ක් මේ පනත තිබ්බා. හැබැයි මේ රටේ ත්‍රස්තවාදය අතුගාන්න පුළුවන් වුණාද අපිට අපේ හමුදාවට අපේ පොලිසියට මේ පනත තිබ්බට ඇත්තෙන්ම මොන ආකාරයට ශක්තියක් උනේ කියන එක අපි ප්‍රශ්න කරන්න ඕනේ. ඒ නිසා දැන් ලෝකේ ගමන් කරන්නේ වෙන ආකාරයට. The world is completely different today. Different today sir from even 5 years ago. Even from when we want to bring the counter-terrorism bill to today for the last 2 years, 2.5 years, things have dramatically changed. People are wanting their rights. People
Thank
are
you.
fighting
Your
for their
time
rights.
Is over. Please
people,
try to wind up.
People do want their democratic values. So therefore, I urge the government to look at the history of this country. And sir, you're a minister of integrity. So I wish to conclude my speech asking you and appealing to you, make certain changes. I think everyone here is asking for 4 fundamental changes to this bill.
Thank you.
If the honorable minister and the government is ready to accept those changes, I think we can move forward. Thank you very much
for your
contribution. But again, one final second, what we really need is a complete different bill, sir. So I hope in
thank you member for your contribution.
You can do that. Thank you very much.
Thank you. Bangravada tadappu satta thavakalika erpattin sirthirtha vivadam adutadaga M Mujibur Rahman
ස්තුති ගරු
උඹලක 8 විනාඩිකල උണ്ട് විනාඩි 8ක් තිබෙනවා අපිට
ස්තුති ගරු සභාපතිතුමනි අද මේ ස්වස්ථවාදයේ වැළැක්වීමේ පනතන සංශෝධනය ගැන කතා කරන වෙලාවේ රටේ වැදගත් දෙයක්ත් කතා කරන්න අවශ්‍යයි ගරු සභාපතිතුමනි අපි දන්නවා අද අපිට ඉදිරිපත් කරා රාජ්‍ය ද්‍රව සංස්ථාවේ පරිසර හා වනජීවි සම්පත් අමාත්‍යාංශයේ වාර්ෂික වාර්තා පොත බස්නායිර පළාතේ පළාත් අධ්‍යක්ෂකතුමා දන්වලා තිබෙනවා වාර විභාගවල කල් දාන්න ප්‍රශ්න පත්‍ර අච්චු ගහන්න කොළ නැහැයි කියලා. නමුත් මේ අමාත්‍යාංශයේ වාර්තා පොත දැක්කම ගරු සභාපතිතුමනි මම හිතනවා මේක ගහලා තියෙන ආට් පේපර්ස් වල. අඩුව ගන්න රුපියල් එක පොතක් ගන්න 5000ක් විතර වගේ වැය කරලා ඇති. එම්බෝස් කරලා තියෙනවා. ජනාධිපතිතුමා කියනවා කොස් කට් කරන්න කියලා. මේ 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 කැප කරන්න කියලා කියනවා. ඒ කියන ගමන් අමාත්‍යාංශවල තවම මුද්‍රණය වෙන්නේ මේ වාර්ෂික වාර්තාවල් ඉතාම අධික මුදලට ලබා ගන්න පත්තරවල කියලා කියන්න ඕනේ ගරු සභාපතිතුමනි. ඉතින් මම මේක කියාගෙන පටන් ගන්නවා. ගරු සභාපතිතුමනි, විශේෂයෙන්ම දැන් අද රජය මේ සංශෝධ තස්තවාද වැළැක්වීමේ පනතට සංශෝධන කීපයක් ඉදිරිපත් කරලා තිබෙනවා. දැන් මේ සංශෝධන දිහා බැලුවම අපිට පේන දේ තමයි මේක ටිකක් ඇස්බැඳුමක් වගේ මේ සංශෝධන. ආණ්ඩුව මේ සංශෝධන ගේන්න මූලික කාරණා වෙලා තිබෙනවා. විශේෂයෙන්ම ජාත්‍යන්තර වශයෙන් අද ආණ්ඩුවට එල්ල වෙලා තිබෙන මානව හිමිකම් චෝදනාවල්, එවැගේම යුරෝපා කවුන්සිලය මගින් එල්ල වෙලා තිබෙන චෝදනාවල් වලට යම්කිසි ආකාරයේ සහනයක් ලබා ගන්න චේතනාව මේක පිටිපස්සේ තියෙනවා. ඒක වඩාම පැහැදිලි වෙන දේ තමයි දැන් මේ තස්සවාදී පනත වැළැක්වීමේ පනත සංශෝධනය ගේන කියන විෂය තිබෙන්නේ අපේ අධිකරණ ඇමතුමා යටතේ. දැන් අධිකරණ ඇමතුමා යටතේ තියෙන විෂයට සංශෝධනය ගේනවා විදේශ කටයුතු පිළිබඳ ඇමතිතුමා. ඉතින් ඒක තමයි මම කතාවේදී කිව්වේ. දැන් මේක ජාත්‍යන්තරය සනසන්න ගේන දෙයක්. ඇත්තටම මේ රටේ ජනතාවගේ මූලික අයිතිවාසිකම් ආරක්ෂා කරන්න, ඒ මූලික අයිතිවාසිකම් වලට හානියක් වෙනවා නම් ඒ හානිය නවත්තන්න ගේන අදහසකින් නෙමෙයි. මොකද අධිකරණ ඇමතුමාගේ විෂයට සම්බන්ධව තිබෙන විෂයකට විදේශ කටයුතු ඇමතුමා සංශෝධන ඉදිරිපත් කිරීම. ඉතින් ඒකෙන්ම පේනවා ඔබතුමාලා මේ පණිවිඩය දෙන්නේ ජාත්‍යන්තරයට. මේ ජාත්‍යන්තරයට කියනවා අපි මේක වෙනස් කරන්න ලෑස්ති, අපි යම් යම් සංශෝධනවල් ගේනවායි කියලා. අර ජාත්‍යන්තරයෙන් එල්ලවන පීඩනය නවත්ත ගන්න කරන දෙයක් කියන එක තමයි අපිට මූලිකව පේන්නේ. ඒ වගේම තමයි ගරු සභාපතිතුමනි, දැන් මේකේ හරය වෙනස් වෙලා නැහැ. මේ තස්සවාදී පනත ඇමතිතුමාට ඇමතිවරයාට සැකයක්, කවුරු හරි සැකයක් ගැන හිතනවා නම් අනිවාර්යයෙන්ම ඒ සැකය මත පදනම් වෙලා අත්අඩංගුවට ගන්න පුළුවන්. කිසිදු ආකාරයේ පරීක්ෂණයක් කරන්න ඕනේ නැහැ, විමර්ශනයක් කරන්න ඕනේ නැහැ. ඕනෑම පුද්ගලයෙක්ව ඇමතිවරයාට සැකයක් කියලා හිතන එක්කෙනෙකුව අත්අඩංගුවට අරගෙන අපි දනවා දැන් මේ තියෙන පනත යටතේ මාස 18ක් රැඳවුම් භාරය තියාගන්න පුළුවන්. ගරු සභාපතිතුමනි, ඒකෙන් පේන දේ තමයි මේ සස්තවාදී පනතේ මූලික හරය වෙනස් වෙලා නැහැ. ඒ හරය එහෙමම තියෙනවා. ඊළඟ කාරණාව තමයි දැන් මේ සස්තවාදී පනතේ තව දෙයක් තියෙනවා. ඕනම කෙනෙක්ව නිවාස අඩස්සිය තියාගන්න පුළුවන්. මාස 18ක් යනකම් නිවාස අඩස්සිය තියාගන්න පුළුවන්. දැන් මේ නිවාස අඩස්සිය තියාගෙන එක මෙතනින් අයින් වෙලත් නැහැ. දැන් කවුරු හරි මේ පාර්ලිමේන්තු මන්ත්‍රීවරයෙක් මේ ආණ්ඩුවට ඉස්සර දෙයක් කියලා හිතනවා නම් ඔහුව නිවාස අඩස්සිය තියන්න පුළුවන්. ආ, ඌ තස්සවාදී කටයුතු වලට සැක කරනවායි කියලා අපි දන්නවා. සිරිසේන කුරේමැතිතුමාව එහෙම නිවාස අඩස්සියේ චන්ද්‍රිකා බණ්ඩාරනායක මැතිණියේ කාලේ තියාගත්තා. යම්කිසි කාලවකවානුවක් තියාගත්ත නිවාස අඩස්සිය. එතකොට ඒ කාරණාවල් අයින් වෙලා නැහැ. ඊළඟ කාරණාව තමයි ගරු සභාපතිතුමනි, දැන් මහේස්ත්‍රාත්වරයාට දැනුම් දෙන්න ඕනේ කියන කාරණාව. ඒක හොඳයි. ඒ දැනුම් දෙන ගමන්ම මහේස්ත්‍රාත්වරයාට ඇවිල්ලා ඒ සැකකාර පුද්ගලයාව පරීක්ෂා කරන්න පුළුවන්. ඔහුට වද හිංසා කරලා තියෙනවා නම් ඔහුට පුළුවන් ප්‍රතිකාර ලබා දෙන්න කියලා නියෝග කරන්න. ඒ වද හිංසා කරපු පුද්ගලයාට විරුද්ධව නීතිමය කටයුතු ගන්න කියලා නීතිපතිවරයාට දන්වන්න පුළුවන්. නමුත් මහේස්ත්‍රාත්වරයාට බෑ. ඒ පුද්ගලයාව රඳවාගෙන තිබෙන ස්ථානය මාරු කරන්න බෑ. ඒ බලය ලබා දීලා නැහැ. ඉතින් මොන සැක කටයුතු පුද්ගලයාද? ඔව්, ඔය ඇමතුමා
සංශෝධනයක් ඉදිරිපත් කරනවා මහේස්ත්‍රාත්වරයාට ඒ බලය පවරමි.
කොහොම ස්තුතියි ඇමතුමා කිව්වා ඒ පවරනොයි කියලා. ඒක හොඳ දෙයක්. එතකොට ඒ බලය පවරන්න ඕනේ මහේස්ත්‍රාත්වරයාට. විශේෂයෙන්ම ඒ පුද්ගලයාට ඊතර වද හිංසා පමනවල තිබෙනවා නම් ඒ පුද්ගලයාව එතනින් මාරු කරන්න ඒ බලය පැවරීම ඉතාම හොඳ දෙයක්. ඒ වගේම තමයි ගරු සභාපතිතුමනි, ඊළඟ කාරණාව තමයි මේ අත්අඩංගුවට ගන්න පුද්ගලයන්ව පොලිසියවල රඳවගන්නේ නැහැ. මේ පුද්ගලයන්ව ඇමතිවරයාට ඕන තැනකට මේ පුද්ගලයන්ව යවන්න පුළුවන්. තමන් ඇමතිතුමාට කැමති තැනකට ඒ පුද්ගලයාව අරගෙන ගිහලා තියාගන්න පුළුවන්. යාපනයට ගිහිල්ලා තියාගන්න පුළුවන්, තංගල්ලට ගිහිල්ලා තියාගන්න පුළුවන්, මඩකලපුවට ගිහිල්ලා තියාගන්න පුළුවන්. එහෙම ස්ථානයක් නැහැ. මොකද ඇමතිවරයාට බලය තියෙනවා ඒ පුද්ගලයාව තමන්ට ඕන තැනකට මාරු කරන්න බලය තියෙනවා. මේකත් ප්‍රධාන ගැටලුවක්. මේක මානසිකව ඒ පුද්ගලයා වටන දෙයක්, ඒ පවුලේ උදවියව වටන දෙයක්. මොකද ඇමතිවරයාට අසීමිත බලතල තිබෙනවා ඒගොල්ලන්ව මාරු කරන්න. ඊළඟට තමයි ගරු සභාපතිතුමනි වැදගත්ම දේ. දැන් වැදගත්ම දේ තමයි පාපෝච්චාරණයේදී ඒ සැකකාරයේ කත්තඩංගුවට අරගෙන ඔහු කරන පාපෝච්චාරණයේදී ඔහු කාගේ හරි නමක් සඳහන් කරනවා නම් ඒ පුද්ගලයාව අරගෙන රඳවා තබා ගන්න පුළුවන්. ගරු ඇමතිතුමනි, දැන් කවුරු හරි පුද්ගලයෙක් අත්අඩංගුවට අරගෙන ඔහු පාපාචාරය කරා නම් ඔබතුමා මේ මට උදව් කරයි කියලා ඒ ත්‍රස්තවාදී කටයුතුවලට ඔබතුමා වල්ලන් ගිහිල්ලත් අවුරුදු මාස 12ක් මාස 12කට රඳවා ගැනීමේ නියෝගය ගහන්න පුළුවන්. ඒක වෙනස් කරලා නැහැ. ඒක උඩ තමයි හිදාස් හිස්බුල්ලාව අත්අඩංගුවට ගත්තේ. ගරු සභාපතිතුමනි මම කියන්න ඕනේ හිදාස් හිස්බුල්ලාව
වර්තාව විනාඩි දෙකක් කාලයක්
තිබෙනවා. හිදාස් හිස්බුල්ලාව අත්අඩංගුවට ගන්න වෙලාවේ මට ආරංචි වුණාම මගේ ළඟම මිතුරෙක් මම ගියා ඔහුගේ නිවසට. CID එකෙන් ඇවිල්ලා හිටියා. මම ඇහුවා CID එකෙන් ඇයි ඉජාසු අත්අඩංගුවට ගන්න. නෑ මන්ත්‍රීතුමා අපි කට උත්තරයක් ගන්න අපි අරගෙන යන්න කියලා කිව්වා. කට උත්තරය අරගෙන එදා මෙවනවයි කියලා කිව්වා. අමුතු එතුමාම අරගෙන ගිහිල්ලා අපි දන්නවා මාස 10කට අදාටකට ආසන්න කාලයක් තියාගෙන හිටියා. ඒ තියාගෙන ඉඳලා මොකද්ද කිසි දෙයක්ම හොයාගත්තේ නෑ. අන්තිමට මොකද්ද කරේ අර කවියා අර අවි කවි කියන අහනාස් කියන අහනාස් ජසීම් කියන අත්අඩංගුවට ගත්ත ඒ පුද්ගලයාට අපරාධ විමර්ශන කොට්ටාසේ ශස්ත්‍ර විරෝධී කොට්ටාසේ නිලධාරීන් බලපෑම් කරා හිජාස් හිස්බුල්ලාට විරුද්ධව කට උත්තරයක් දෙන්න කියලා. ඇයි එහෙම කළේ? ඊළඟට එතුමාට විතරක් නෙමෙයි ඊළඟට අර අත්අඩංගුවට ගත්ත තව පුද්ගලෙක් උසාවියට ගිහිල්ලා කියනවා මට වද හිංසා කරා හිජාස් හිස්බුල්ලාට විරුද්ධව කට උත්තරයක් දෙන්න කියලා. ඇයි හිජාස්ව රඳව ගන්න හිජාස්ව විරුද්ධව නඩු දාන්න? එතකොට මේ පෝච්චාරණය කියන වැදගත්ම දේ මේක සාමාන්‍ය නීති යටතේ මේක නෑ. සාමාන්‍ය සාක්කි පනත යටතේ මේක නෑ. නමුත් අස්තවාදී පනත යටතේ සස්තවාදී සැකකරුවෙක් අත්අඩංගුවට අරගෙන ඔහු කාගේ හරි නමක් සඳහන් කරනවා නම් ඒ නම සඳහන් කරන පුද්ගලයාව අරගෙන ගිහිල්ලා ඌට ඩිටෙන්ෂන් ඕඩර්ස් ගහලා ඌව තියාගන්න පුළුවන්. එහෙමනම් ගරු සභාපතිතුමනි මේකේ මූලික හරයන් වෙනස් වෙලා නැහැ. මේ හරය වෙනස් වෙලා නැත්තේ ඇයි කියන එක තමයි ප්‍රශ්නේ. ඒ වගේම තමයි ඇයි මේ ශස්ත්‍ර විරෝධී පනත යටතේ මේක පාවිච්චි වෙනවා පුද්ගලයන්ව පලිගන්න අත්තරංගුවට ගන්න. ඒකයි මං අහන්නේ හිජාස් හිස්බුල්ලාගෙන් පලිගන්න කාටද උවමනා උනේ? ඇයි හිජාස් හිස්බුල්ලාව මේකට පටලවන්න තමුන්නාන්සලගේ ආණ්ඩුවේ කාටද උවමනාව තිබුණේ? කවුද මේක පිටිපස්සේ ඉඳගෙන මේ ආරක්ෂක අංශයේ නිලධාරීන්ට බලපෑම් කරේ හිජාස් හිස්බුල්ලාගේ නමට කාගේ හරි සැකකාරයෙක්ගෙන් කට උත්තරයක් ගන්න කියලා? කවුද ඒ දේ කළේ? එහෙමනම් මේක දේශපාලන වෙනුවෙන් මේ පනත තමුන්නාන්සලා පාවිච්චි කරලා තියෙනවා. ඒකයි අපි කියන්නේ මේ පනත ඉතාම ඕනෑම ආණ්ඩුවක්
අවසාන
කරන්න ගරු සභාපතිතුමනි. ඒ හින්දා අපි ඔබතුමාට ඔබතුමාලත් එක්ක කියනවා දැන් මේකේ විශාල ප්‍රමාණයක් ගරු අධිකරණ ඇමතුමා විශාල තරුණ ප්‍රජාවක් ඉන්නවා තවම අත්අඩංගුවේ. කිසිදු ආකාරයේ චෝදනාවල් එල්ල වෙලා නැහැ. අනිත් පැත්තෙන් සහරාන් එක්ක වැඩ කරපු චෝදනාවල් තිබෙන අයව නිදොස් කොට නිදහස් කරලා තිබෙනවා. ඒ වගේ පුද්ගලයන් කීප දෙනෙක් නිදහස් වෙලා ගිහිල්ලා තියෙනවා. ඒගොල්ලෝ තස්තවාදී පනත යටතේ රඳවුම් නියෝග මත තිබිච්ච උදවිය. ඒගොල්ලන්ගු නිදෝ නිදහස් කළේ කවුද? ඒකත් අපිට අහන්න වෙනවා ගරු සභාපතිතුමනි. ඒ වගේම අවසාන කරන්නම්. ඒ හින්දා මම අවසාන වශයෙන් කියනවා ගරු සභාපතිතුමනි විශේෂයෙන්ම ජාතික ආරක්ෂාව නාමයෙන් සිවිල් නිදහස සීමා කිරීමට දරන උත්සාහය මගින් සියලු ප්‍රජාවගේ අනාරක්ෂිත බව වැඩි වෙන අතර නීතිය පාලනය හා ප්‍රජාතන්ත්‍රවාදය යටපත් වෙනවායි කියන එක මම මතක් කරන්න කැමතියි. බොහොම ස්තුතියි.
මාචාර්ය රංජිත් ඔබගේ ඊරිත ප්‍රශ්නේ මොකද්ද?
මුල් අස්සරණ මන්ත්‍රීතුමනි සුළු නිවැරදි කිරීමක් කරන්නට ඕන. මේ දැව සංස්ථාවේ වාර්ෂික වාර්තාව 2019 වර්ෂය සඳහා නිලුකා ඒකනායක මැතිණිය සභාපතිත්වයේ දරන කාලයේ කරපු එකක්. මේක නිවැරදි විය යුතුයි අපේ ගරු මන්ත්‍රීතුමා සඳහන් කළා. ඒක මේ ඊයේ පෙරේදා මුද්‍රණය වෙච්ච එකක් කියලා. බොහොම ස්තුතියි.
මිලඟට ගරු ඉසුරු දොඩංගොඩ ඔබට විනාඩි 10ක කාලයක් තිබෙනවා අවධානය පිණිස. ඊට කලින් මුල් ආසනයේට මායන්ත දිසානායක ගරු මන්ත්‍රීවරයා.
අරු මුල් ආසන අරුඩ මන්ත්‍රීතුමනි 1979 අංක 47 දරන ත්‍රස්තවාදී වැළැක්වීමේ තාවකාලික විධිවිධාන පනත සම්බන්ධයෙන් අද දිනේ සංශෝධන කිහිපයක් ගෙන එන අවස්ථාවේදී සම්බන්ධයෙන් අදහස් දක්වන්නට මා වෙත කාලය ලබා දීම ගැන මම ප්‍රථමයෙන්ම ඔබතුමාට ස්තුතිය පළ කරනවා. අලුත් පනතක් නොවුනත් මේ පනත වඩාත් විනිවිද භාවයකින් යුතුව ක්‍රියාත්මක කිරීම සඳහා අවශ්‍ය සංශෝධනයන් කීපයක් අද දිනේ මේ ගරු සභාවට යෝජනා කර තිබෙන බව අපි සඳහන් කළ යුතුයි. පනත ඉදිරිපත් කරලා වසර 43කට වගේ පසුව මේ පනත යටතට ගැනෙන පුද්ගලයන්ට වඩාත් විනිවිදභාවයකින් ඒ කටයුතු සිදු කිරීම සඳහා අවශ්‍ය සංශෝධන කීපයක් මේ තුළ අන්තර්ගතයි. අපි දන්නවා ත්‍රස්තවාදය නිසා අපේ රට උපරිමයෙන්ම බැටකාපු රටක්. ඒ ගැන අලුතෙන් සඳහන් කරන්න අවශ්‍ය නෑ. අපි දන්නවා 30 අවුරුද්දක් පුරා පැවතු යුද්ධයත් ඉන් අනතුරුව ඇති වූ ත්‍රස්ත ප්‍රහාරත් නිසා අපේ රටේ ආර්ථිකයට ජනතාවට එල් වූ බලපෑම සුවිශාලයි කියන කාරණය අපි දන්න කියන දෙයක්. ඉතින් අපි දන්නවා දශක ගණනාවක් පුරා කිරි දරුවාගේ ඉඳන් වැඩිහිටිය දක්වා අහිංසක ජනතාව වගේ මේ රටේ ආරක්ෂක අංශත් විශාල පිරිසක් මේ ත්‍රස්තවාදී ක්‍රියා නිසා තමන්ගේ ජීවිත අහිමි කරගත්ත බව අපි දන්න කියන කාරණයක්. ඒ වගේම තමයි දශක ගණනාවක් පුරාවට සිදු වූ දේපළ හා ආර්ථික හානිත් සුළුපටු නොවන බව අපි සියලු දෙනාම දන්න කාරණයක්. අපි විශ්වාස කරනවා අපේ රටේ යම් ආර්ථික අර්බුදයන් නිර්මාණය වෙනව නම් දීර්ඝ කාලීනව පැවති යුද්ධය සහ ත්‍රස්ත ක්‍රියාවලින් එල්ල වූ බලපෑමත් සුළුපටු නොවන බව අපි විශේෂයෙන්ම සිහිපත් කළ යුතුයි. අපි දන්නවා දේපළ වලට වූ හානිය ජීවිතවලට වූ හානිය හා සමානව ඉන එහාට සංචාර කර්මාන්තයට වූ හානිය මෙරටේ ආයෝජනයන් සඳහා වූ හානිය සුවිශාල බව අපි සියලු දෙනා දැක්ක කාරණයක්. ත්‍රස්තවාදය නිසා අපේ රටට මේ මව් රටට අත් වූ ඉරණම. ඉතින් අපි විශ්වාස කරනවා මෙවැනි සංශෝධනයන් සිදු කරත් රජයේ විදියට රටේ ජාතික ආරක්ෂාවට තියෙන කැපවීම අංශු මාත්‍රකින්වත් අඩු නොකරන බවත් අපි විශේෂයෙන්ම සිහිපත් කළ යුතුයි. කුමන තත්ත්වයක් මත වුණත් අපි විශ්වාස කරන ජනතාවගේ ජීවත්වීමේ නිදහස සහ මව්බිමේ ආරක්ෂාව අපි ප්‍රමුඛ කොට කටයුතු කළ යුතුයි කියන කාරණය. මෙහි ඇති සංශෝධන සම්බන්ධයෙන් සලකා බලනකොට රඳවා ගැනීමේ කාල සීමාව සංශෝධනය කළ තියෙනවා. ඒ වගේම තමයි රඳවා ගැනීමකදී මානුෂ්‍ය අයිතීන් ශක්තිමත් කළ තියෙනවා. නීතිඥක සහ ඥාතීන් වෙත ප්‍රවේශ වීමේ හැකියාව අවකාශය පුළුල් කළ තියෙනවා. ඒ වගේම තමයි නඩු විභාග කඩිනම් කිරීමේ අවශ්‍ය වටපිටාව නිර්මාණය කළ තියෙනවා. ඒ වගේම අපදීම ඇතුළු තවත් කරුණු කාරණා ගණනාවක් මේ සංශෝධනයන් වලට ඇතුළත් වෙනවා. ඉතින් අපි විශ්වාස කරනවා ත්‍රස්තවාදය නතර කිරීම ප්‍රමුඛ කොට ඒ සඳහා අවශ්‍ය නීති රෙගුලාසි අතරතුර වඩාත් විනිවිදභාවයකින් යුතුව එම කටයුතු සිදු කිරීම තමයි මෙහි ප්‍රමුඛතම අරමුණ. ඉතින් අපි දන්නවා අපේ රටේ ආරක්ෂක අංශ ත්‍රිවිධ හමුදාව මානුෂීය මෙහෙම තුලින් මේ රට මුදාගත් ආකාර අපි සියලු දෙනාම දන්න කාරණයක්. නමුත් අපි දකින කාරණේ තමයි ඉන් අනතුරුවත් විවිධ ත්‍රස්ත ක්‍රියාවන් නිසා පසුකාලිනවත් ජීවිත සහ දේපළ විනාශ කිරීමටගත් උත්සාහයන් අපි දැක්කා. ඉතින් අපි විශ්වාස කරන මෙවැනි ක්‍රියා අනාගතයේදී ඇතිවීම නතර කිරීම සඳහා යම් නීති පද්ධතියක් රටේ තිබීම අත්‍යවශ්‍යයි කියන කාරණය. එය මේ පනතද වෙනත් පනතක්ද කියන කාරණය නෙමෙයි, රටේ යම් ශක්තිමත් නීති පද්ධතියක් තිබීම අත්‍යවශ්‍යයි. අපි විශ්වාස කරන ආකාරයට ආරක්ෂාව අන් සියල්ලටම වඩා ජාතික ආරක්ෂාව ප්‍රමුඛ කොට සලකා කටයුතු කිරීම ඉතාමත් වැදගත් රටේ ජනතාවගේ රටේ ආරක්ෂාව සඳහා. අපි දකින කාරණය තමයි ත්‍රස්තවාදයට වෙනත් නිර්වචන දීමට අවශ්‍ය නැහැ. ත්‍රස්තවාදය ත්‍රස්තවාදයමයි. අපි දකිනවා ලෝකේ විවිධ රටවල විවිධාකාරයේ ත්‍රස්ත ක්‍රියාවන් සිදු කරන කල්ලි කණ්ඩායම් තිබෙන ආකාරය. අපි විශ්වාස කරනවා අපේ රට කියලා වෙන් කරලා හරි ලෝකය කියලා හරි වෙන් කරලා හරි අවශ්‍ය නැහැ. ත්‍රස්තවාදයට එකම නිර්වචනය ත්‍රස්තවාදයෙන් පමණයි. ඒ නිසා එයට වෙනත් සාධාරණීකරණය කිරීමට හැකියාවක් නැති බවත් විශේෂයෙන්ම සිහිපත් කළ යුතුයි. ඒ වගේම මේ ගරු සභාවෙත් කතා වුණු ආකාරයට විවිධ ක්‍රමවේද හරහා අද ත්‍රස්තවාදය විවිධ යාවත්කාලීන වූ ත්‍රස්තවාදීන් අපිට දකින්නට ලැබෙනවා. සයිබර් ඇටැක්ස් ඇතුළු මේ විදිහට යාවත්කාලීන වූ ත්‍රස්ත ක්‍රියාවල නිරත වෙන උදවිය ගැන අපි අද අහන්නට ලැබෙනවා. ඉතින් අපි විශ්වාස කරනවා අපේ නීති පද්ධතියනුත් මේ හා සමානව යාවත්කාලීන වීම අත්‍යවශ්‍යයි කියන කාරණේත් අපි විශේෂයෙන් සිහිපත් කරනවා. ඒ නිසා අපි සඳහන් කළ යුතු කාරණේ තමයි මේ නීති පද්ධතීන් ජාති ආගම් කුල මල ભેදෙන් තොරව රටේ සියලු දෙනාගේම ආරක්ෂාව සඳහා ගෙනෙන නීති පද්ධතිය. මේ ආකාරයෙන් ඒවා ක්‍රියාත්මක විය යුතුයි කියන කාරණේ තමයි අපි විශේෂයෙන්ම අවධාරණය කරන්නේ. ඒ නිසා මම මීට වඩා දීර්ඝ කාලයක් ගන්න බලාපොරොත්තු වෙනනේ අපි විශේෂයෙන්ම අවධාරණය කර යුතු කාරණේ තමයි the most important thing is that the government does not or has no intention to target a certain individual or a set of individuals or a certain ethnic group or a race or a culture. Me, Siala, Trastavadi, Madalim Sandaham Pamanak, Avashavastav in the Yodaganim Tamai, Raja Balaprotu Ehara, Venat Aramunu, me, Panat Ketumpa, Idripat Kirim Tulin, Shanshodan and Idripat Kirim Tulin, Raja Naki and Karnit, Visheshim Sandahan Karamin, Mait Avasta, Labadim and Utumatamagi, Stuti Palakarim, Magiwachaniki, our Sankar.
Stuti. විසුදිමන්තුම ඊළඟට ගරු කොවින්නාදන් කරුණා කරන කරුමන්තුතුමා
සබග්ගි තලමේ සංගම් තලවර අවර්ලේ இந்த பயங்கரவாத திருத்த சட்டம் இலங்கை அரசியல் வரலாற்றில் குள்ள நரித்தனம் மிக்கவர் என்ற புகழுக்குரிய அன்றைய ஜனாதிபதி ஜேஆர் ஜெயவர்தன அவர்களின் நரித்தன சிந்தனையின் வெளிப்பாடு இன்று நாடும் தமிழினமும் அனுபவித்து வரும் தற்காலிக ஏற்பாடாக கொண்டுவரப்பட்ட 1979 ஆண்டின் 48 இலங்கை பயங்கரவாத தடை சட்டம் அன்று நடைபெற்ற தமிழ் இளைஞர்களின் உணர்வு பூர்வமான உரிமை போராட்டத்துக்கு முகம் கொடுக்க முடியாது சர்வதேச நியமங்களுக்கு புறம்பாக சர்வதேச மனிதாபிமான சட்டங்களுக்கு முரணாக குறுகிய காலத்திற்கென பாராளுமன்றத்தை ஏமாற்றி தனது குள்ள நரி ராஜதந்திரத்தை சாமர்த்தியமாக செயலில் காட்டி இந்நாட்டின் தமிழ் இளைஞர்களை தமிழ் தேசியவாதிகளை இலக்கு வைத்துக் கொண்டு வரப்பட்டதே இந்த பயங்கரவாத தடுப்பு சட்டம் ஆயுதப்படையினருக்கும் முப்படையினருக்கும் போலீசாருக்கும் நாட்டின் குற்றவியல் நடைமுறை கோவைக்கும் தண்டனை சட்டமுறை கோவைக்கும் அப்பால் தனித்துவமான அதிகாரங்களை வழங்கி உனக்கு தமிழன் மீதாவது சந்தேகம் இருந்தால் உடனே கைது செய்யலாம் அல்லது அவனை உடன் துப்பாக்கியால் முடித்துவிடு மரண விசாரணையோ மற்றும் எந்த விசாரணையோ இன்றி இந்த நாட்டை நேசிக்கும் தனது வாழ்முரிமையை கோரும் எந்த தமிழனையும் அழித்துவிடு கைது செய் சித்திரவதை செய் உன்னால் முடிந்தவரை தமிழனை கொடுமைப்படுத்து அவனது அல்லது அவளது அந்தரங்க உறுப்பை அசிங்கப்படுத்து அவனது ஆண்மையை அவளது பெண்மையை அழித்துவிடு என்று இன்ன பிற மனிதாபிமானம் கண்டிராத மனித குலம் கண்டிராத சித்திரவதைகளை செய்வதற்கு படையினருக்கு அங்கீகாரம் அளித்ததே இந்த பயங்கரவாத தடை சட்டம் சட்டம் கூறுவது 18 பாதுகாப்பு அமைச்சின் உத்தரவோடு தடுத்து வைக்கலாம் என்று நடைமுறையில் நடந்தது என்ன நடப்பது என்ன 30 மேலாக எதுவித குற்றச்சாட்டும் சுமத்தாமல் குற்றச்சாட்டு பத்திரமும் நீதிமன்றத்தில் சமர்ப்பிக்கப்படாமல் இன்றும் இளமையில் கைது செய்யப்பட்டு முதுமையடைந்தும் தம் வாழ்நாளை தொலைத்துவிட்ட எம் தமிழ் இளைஞர்களின் வாழ்க்கையுடன் விளையாடுவதே இந்த பயங்கரவாத தடை சட்டம் இந்த பயங்கரவாத தடை சட்டம் அதற்கு மேலாக முகநூல்களில் சமூக வலைத்தளங்களில் சில பதிவுகளை பதிவிடும் இளைஞர்களை கூட கைது செய்கின்றது கடந்த வருடங்களாக மட்டக்களப்பு மாவட்டத்தில் 25 மேற்பட்ட இளைஞர்கள் கைது செய்யப்பட்டுள்ளார்கள் அவர்கள் தற்போது பிணையில் விடுவிக்கப்பட்டிருந்தாலும் இன்று வரை தியேட்டர் மோகன் என்று கூறப்படுபவர் இன்றும் தனிமையிலே இந்த பயங்கரவாத தடுப்பு சட்டத்தின் ஊடாக கைது செய்து தடுத்து வைக்கப்படுகின்றார் இன்று சர்வதேச நெருக்குவாரத்தால் சட்டம் படித்த சட்ட பேராசிரியர் பீரிஸ் என்று கொண்டு வரும் பயங்கரவாத தடை சட்ட திருத்தம் பற்றி விளக்கம் அளிப்பதை கேட்டு நான் வாயால் கூட சிரிக்க முடியாதுள்ளேன் நீதி அமைச்சர் திறமையான நான் குறை கூறவல்ல மனிதர் இந்த சட்டத்தை பொறுத்து அவர் ஒரு சூழ்நிலை கைதி 18 தடுப்பை ஒரு வருடமாக்குகின்றார்களாம் அப்படி இப்படி என்று இவர்கள் படம் காட்டுவது எதை காட்டுகிறது ஒன்று மட்டும் உண்மை அன்று இந்த பயங்கரவாத தடை சட்டம் கொண்டுவரப்பட்டது இந்த நாட்டின் தமிழர்களை தமிழ் இளைஞர்களை இலக்காக கொண்டு இன்று இந்த பயங்கரவாத தடை சட்டம் பாய்கின்றது முஸ்லிம்களை மாத்திரமன்றி சிங்களவர்களையும் நோக்கி இந்த நாட்டை நேசிக்கும் இந்த நாட்டில் பிறந்து இந்த நாட்டில் வளர்ந்து தமிழ் தேசியத்திற்காக ஆயுதம் ஏந்தி ஒருங்கிணைந்த நாட்டில் சமத்துவமாக வாழ வேண்டும் என்ற நம்பிக்கை கொண்ட நான் இந்த நாட்டின் அரசியலை இயக்கும் மகா சங்கத்தினரை மல்வத்து அமரபுர நிக்காய சங்கராயர்களை பௌத்த இந்து கத்தோலிக்க இஸ்லாமிய மத குருமாரி தமிழ் முஸ்லிம் சிங்கள மக்களை ஆதரவுடனும் அன்புடனும் அறைகூவல் விடுத்து அழைக்கின்றேன் இன்று இந்த ஆட்சியாளர்கள் இத்தகைய சட்ட திருத்தங்களின் போலி வேடம் தொடர்பாக நீங்களும் குரல் கொடுங்கள் இல்லையே நாளை இந்த பயங்கரவாத தடை சட்டம் மகா சங்கத்தினர் மீதோ அன்றி மற்ற மத குருமார் யார் மீதோ பாயாது என்பதற்கு எந்த உத்தரவாதமும் இல்லை. நாடு தொடர்பாக நல்லதொரு முடிவை காலம் கடந்த எடுக்க தயங்காதீர்கள். நாங்கள் கேட்பது இந்த பயங்கரவாத திருத்த சட்டத்தில் திருத்தம் அல்ல, முற்றுமுழுதாக இந்த கொடிய சட்டம், பயங்கரவாத தடை சட்டம் இலங்கை அரசியல் அமைப்பில் இருந்து நீக்கப்பட வேண்டும், தூக்கி எறியப்பட வேண்டும். இன்று இந்த அரசு பயங்கரவாத சட்டத்திலே ஒரு திருத்தத்தை கொண்டு வருவது எதற்காக? சர்வதேசத்தின் அழுத்தம், ஐரோப்பிய யூனியன், ஐரோப்பிய பாராளுமன்றம் இலங்கைக்கான ஜிஎஸ்பி பிளஸ் சலுகையை இல்லாதொழிக்கும் என்ற பயத்தினால் நீங்கள் கொண்டு வருகின்றீர்களே தவிர, தமிழர்களுக்கும் இந்த நாட்டு மக்களுக்கும் ஒரு நிம்மதியான வாழ்வை கொடுக்க வேண்டும் என்பதற்காக அல்ல என்பதை கூறி இந்த திருத்தத்தை, இந்த பயங்கரவாத தடை சட்டத்தை முற்றுமுழுதாக நான் எதிர்க்கின்றேன், எங்களது கட்சி எதிர்க்கின்றது என்று கூறி விடைபெறுகின்றேன். நன்றி.
ஸ்துதி. கரு அலி சப்ரி அமத்துமா.
திரு அரைப்பாளரே, உங்களோட நான் ஒரு யாரை நீங்க சொன்னீங்க அந்த பட்டிக்லோ டிஸ்ட்ரிக்ட்ல கைது செஞ்சது எப்ப எடுத்தாங்க?
He was arrested and detained at a Batticolo prison last 1 year. His name is Mohan.
No, but
he's from Chengaladi. செங்கலடியை சேர்ந்த மோகன் என்பவர் ஒரு வருடத்திற்கு மேலாக இன்று கைது செய்யப்பட்டு சிறையில் அடைக்கப்பட்டிருக்கின்றார்.
செப்டம்பருக்கு பிறகு ஐஜிபி சர்க்குலர் வச்சு டெரரிசத்துக்கு சம்பந்தப்படாதவங்கள இதுல அரெஸ்ட் பண்ண மாட்டாங்க. லாஸ்ட் செப்டம்பர்ல இருந்து அதுக்கு பிறகு நடந்திருக்கிறனா செல்லுங்க தான் நான் கேட்டேன். இதை நான் பாக்குறேன். தேங்க்யூ.
அமத்துமா கமத்தி நாங்க இத்தரை கரு மந்துமா மித்திரம் விவாதியா கேண்ட பயம் இப்படி வந்தோம். கரு சமம்பிரிய ஹேரத் மெத்துமா.
ஸ்துதியாந்தினா கரு முலாசனாருட மந்திரித்துமணி விசேஷம்ம 1979 அங்க 49 தரண தஸ்தவாதே விளக்குவீமே தாவகாலிக பணத்தட்ட அதாஸ் கீபேக் எகத்து கிரீமட்ட அவஸ்தாவ லபாதீம சம்பந்தி ஸ்துதியாந்த வேணுமா. விசேஷம் அப்பி பிரதமேம கியன்னோன அப்பி முஜிபுர் ரஹ்மான் மந்திரித்துமா மே கதா கரண்ட காலி ராஜ்ய தேவசாஸ்தாய வார்ஷிக வார்த்தாவ அப்பே මහාචාර්යතුමත් ප්‍රකාශ කරා. ඉතින් අතර මේ 2019 වார்තාව. ඒ වගේම ඒ කාලේ හරියට මේ තොරතුරු සංඛ්‍යාලය ගැන දුන්නා නම් මම හිතන්නේ මේ වගේ ඇත්තටම ගැටලුවක් ඇති වෙන්නේ නැහැ. ඉතින් අද මේවා මුද්‍රණය කරලා දෙන්න වෙලා තියෙන ඒ හින්දා කියන කාරණයක් මේ අවස්ථාවේ අපි සිහිපත් කරන්න ඕනේ. ඉතින් අතරම අපි දන්නවා ත්‍රස්තවාදය විවිධාකාරයේ මුණුවරින් මේ සමාජය තුළ මතුවෙමින් ඒ වගේම ජන ජීවිතයට පීඩා එල්ල කරමින් හැසිරෙන්න පුළුවන් ඕනෑම අවස්ථාවක්. ඒක ඉතිහාසයේ අපිට ඕන් තරම්ම අත්දැකීම් තියෙනවා. ඉතින් අතරම මේ අවස්ථාවේ අපි සිහිපත් කරන්න ඕන අපේ රජයේ ආවට පස්සේ දේශපාලන සිරකරුවන් 81 දෙනෙක් නිදහස් කරලා තියෙනවා. ඉතින් ඉතිහාසයේ මම දන්නවා අපි පහුගිය යහපාලන ආණ්ඩුව තියෙන කාලේ ඒ වගේ කටයුතු සිද්ධ කරාද කියන කාරණේ මේ අවස්ථාවේ අපි සිහිපත් කරන්න ඕනේ. ඉතින් එහෙම දෙයක් සිද්ධ වෙලා නැහැ. ඒ වගේම මේ අවස්ථාවේ අපි කියන්න ඕනේ මෙතන පරිබාහිර කාරණයක් වුණත් මේ රයිස් සේනාරත්න ගරු මැතිතුමා අපේ මන්ත්‍රීතුමා කිව්වා මේ ආර්ථික ප්‍රශ්න විසඳා ගැනීම සඳහා ගෙනෙන ලද පනතක් කියලා. ඉතින් ඒත්තරම ඒක තාමත්ම වැරදි සහගත ප්‍රකාශයක්. ඒ වගේම තුමා මම හිතන්නේ විවිධ කරුණු කාරණා රාශියක් ගැන කතා කරා. ජේ.ආර්. ජයවර්ධන මැතිතුමා සම්බන්ධයෙන් ජේ.ආර්. ජයවර්ධන මැතිතුමාගේ විශේෂයෙන්ම විවෘත ආර්ථික ප්‍රතිපත්තිය ඒ වගේ සම්බන්ධ වැඩි කරුණු කාරණා කීපයක්ම සඳහන් කරා. ඉතින් අද එතුමාත් සද තරම් කරන්නේ එතුමාගේ පක්ෂයේ ඉඳලා අද මෙතෙන්ට ඇවිල්ලා සමග ජන බලවේගින් කියන කාරණේ මේ අවස්ථාවේ අපි සිහිපත් කරන්න ඕන. ඉතින් ඒ වගේම මේක తాවකාලික පනත් කෙටුම් පතක් විදිහට ගෙනල්ලා අපි දන්නවා 88 89 කාලවල ජනතා විමුක්ති පෙරමුණත් හැසිරිච්ච ආකාරය සම්බන්ධ විශාල ජාතික සම්පත් ප්‍රමාණයක් විනාශ කරා මේ රටේ. ඒ වගේම බස් කින තිබ්බා, ට්‍රාන්ස්ෆෝමර් පිච්චුවා. ඉතින් ඒ වගේ මහා විශාල දැවැන්ත හානියක් මේ රටට සිද්ධ කරා කියන කාරණේ සිහිපත් කරන්න ඕන. ඉතින් ඇත්තටම අද මේ අවස්ථාවේ විශේෂයෙන්ම ජාත්‍යන්තරයේ මතය වෙනස් කරන්න මේ පනත ගෙන එනවා කියලත් මම හිතන විපක්ෂයෙන් නගපු චෝදනාවක්. ඒකත් මම හිතනවා ඒක ඒ කාරණේත් ඉතා වැදගත්. එහෙම වෙනවා නම් ඒකත් හොඳයි. ඒ වගේම මම මේ අවස්ථාවේ අපි සිහිපත් කරන්න ඕන අපි දන්නවා මේ වෙද්දී දේශපාලන සිරකරුවන් අද උදේ අපි දැනගත්තේ 13,000කට අධික ප්‍රමාණයක් ඉන්නවා සිරගෙවල් වල කිසිම චෝදනාවක් ඒ වගේම ඉදිරිපත් කරලා නැතුව අධිකරණයට. ඉතින් ඒ වගේ ඇත්තරම මේ පනත තුලින් ඒ වගේ සිරකරුවන්ටත් යම් මේ හරහා යම් සහනයක් ලබා දෙන්න බලාපොරොත්තු වෙනා කියන කාරණය අපි සිහිපත් කරනවා. ඉතින් ඇත්තටම අපිට මතකයි හැම වෙලාවෙම මේ පනත් භාවිතා කරමින් දැන් ජාතිකාර ජනාධිපතිතුමා බලයට පත් වුණාට පස්සේ එහෙම කරේ නැහැ. දැන් අපි දන්න සමගි ජන බලවේගය පහුගිය 4 වෙනිදා උද්ඝෝෂණයක් ලෑස්ති කරලා උද්ඝෝෂණයෙන් ඇවිල්ලා ඒ වගේම ජනාධිපති ලේකම් කාර්යාල ඉස්සරහට ඇවිල්ලා උද්ඝෝෂණය කරා. ඒ වගේම ආර්ථික වැඩපොළුකුත් ඉදිරිපත් කරා. සජිත් ප්‍රේමදාස මහත්මයා විපක්ෂ නායකවරයා විදිහට රටවල් තුනකින් තෙල් දෙනවා කිව්වා. ඒ වගේ මේකට බාරාන් ඉස්සරහ කරගෙන යන්න පුළුවන් කිව්වා. ඉතින් ඒ වගේ මං හිතනවා මේ වගේ ක්‍රියා කරන්න පුළුවන් අද පත් වෙන නායකයා. නායකයාගේ මානසිකත්වය තුළ තමයි හැම දෙයක්ම ක්‍රියාත්මක වෙන්නේ. මේ රට තුළ විශේෂයෙන්ම මර්ධනයට යනවාද? ඒ වගේම මිනි මරනවාද? අපි දන්නවා ඉතිහාසයේ ඒ වගේ ඕන් තරම් කරුණු කාරණා අපිට ඉතිහාසය තුළ දකින්න හැකියාව ලැබුණා. ඒ වගේම විශාල වශයෙන් 88 89 වලක රාජ්‍ය ත්‍රස්තවාදයට ක්‍රියාත්මක වුණා. රාජ්‍ය නොවන ත්‍රස්තවාදයට ක්‍රියාත්මක වුණා. ජනතා විමුක්ති පෙරමුණ විසින් රාජ්‍ය නොවන ත්‍රස්තවාදයට ක්‍රියාත්මක වුණා. ඉතින් ඒ වගේ විශාල පිරිසකගේ ජීවිත අහිමි වුණා. ඉතින් අද මම හිතනවා අපි විශේෂයෙන්ම රජයක් විදිහට අපිට අතිගරු ජනාධිපතිතුමා විශේෂයෙන්ම මේ රටේ බලයට පත් වුණාට පස්සේ මේ රටේ උද්ඝෝෂණ පැවැත්වෙනවා. අද බලන්න විශේෂයෙන්ම ජනතාව අතර තොරතුරු යන සමාජ මාධ්‍යාල හරහා ඒ වගේම සමාජ මාධ්‍යාල යන තොරවල යන තොරතුරු කොච්චර දුරට ඇත්තද කියන කාරණේ අපි මම හිතන්නේ මේ සභාවේ පසුවිපරක් කරන්න වටනවා. අද බොහෝ වෙලාවට ජනාධිපතිතුමා මේ සතනතුරෙන් අයින් වෙනවා කියලා සමාජ මාධ්‍යාල සඳහන් වුණා. ඊයේ කනකෙහෙරත් ගරු අමතුමාට ගෑස් සිලින්ඩරකින් ප්‍රහාරයක් කළා කියලා පට්ටපල් බොරුවක් සමාජගත කරා. ඉතින් මේ වගේ මං හිතන්නේ කරුණු කාරණා ගණනාවක් මේ සමාජ මාධ්‍යාලා තුළ ඒ වගේ මේ සමාජ මාධ්‍යාලාවල අපි දන්නවා බොහෝ වෙලාවට වැරදිකරුවන් නොවන පිරිස් පවා වැරදිකරුවන් බවටත් පත් කළා සමාජගත කරනවා. ඉතින් හින්දා මේ වගේ බරපතල කරුණු කාරණාත් අපි මේ අවස්ථාවේ මේ සභාවේ පෙන්ලා දෙන්න ඕන නැහැ. ඒ වගේම තිස්සන අතනායක මැතිතුමා මම හිතන්නේ මේ සභාවේ ඉන්න එතුමාට අපිට මතක 2015 ICCR රැට් එක පාවිච්චි කරලා කූටලේකන සැකසීම යටතේ අවුරුදු එකහමාරට අධික කාලයක් සිරගත කරලා හිටියා. මම මට මතකයි හැටියට නේද ප්‍රතිස්ස රත්නායක මැතිතුමා. ඉතින් ඒ වගේ අපි දන්නවා විශාල වශයෙන් මේ දේශපාලනයේ තමන්ගේ දේශපාලන ක්‍රියාකාරීන් මර්ධනය කිරීම සඳහාත් ඒ පනත් උපයෝග කරගත්ත. ඉතින් ඇත්තටම මේ කාල සීමාව තුළ එහෙම උන්නේ නැහැ කියන කාරණය අපි සිහිපත් කරන්න ඕනේ. ඉතින් ඇත්තටම උදේ විපක්ෂ නායකතුමා කිව්වා තෙල් පෝලිං වල ඉඳලා 3 දිනක ජීවිත අහිමුණා කියලා. ඉතින් මං කියන්නේ මේකේ ජීවිත අහිමිනේ කාගෙද කියන කාරණේ සම්බන්ධ නෙමෙයි. ඒත් ඇත්තටම එහෙම කතා කරනවා නම් එදා සමගි ජන බලවේගයේ ඒ සඳහා පැමිණිච්ච එක්තරා කාන්තාවකගේ ජීවිත අහිමුණා. ඉතින් මේවා මං හිතන්නේ එහාට මෙහාට අපි බෝල පාස් කර කර අපේ තෙල් පෝලිං වල ඉඳලා මෙව්වා මෙහෙම වෙනවා. ඒ වගේම අහවල්ලුන්ගේ ජීවිත අහිමිනා කියන කාරණේ නෙමෙයි අපි විමසා බලන්න ඕනේ. ඇත්තටම අද අපි දන්නවා සර්වපාසි කමිටුවක් ඇඳවලා සමුළුවක් ඇඳවලා තියෙනවා. ඒ සර්වපාසි සමුළුවට ගිහිල්ලා ඉල්ලුවා විපක්ෂයෙන් සර්වපාසි සමුළුවක්. අද සර්වපාසි සමුළුවට අපි සහභාගී වෙන්නේ නැහැ කියලා කියනවා විපක්ෂ නායකතුමා. විපක්ෂය කියනවා. ඉතින් අද මේ රටේ ඇතිලා තියෙන අර්බුදයක් ගැන කතා කරනවා නම් ඒ අර්බුදය ගැන තොරතුරු කතා කරන්න ඕනේ ඒ සර්වපාසි සමුළුවට ගිහිල්ලා. ඉතින් එහෙනම් අද මේ වගේ Tamanට හිතන ආකාරයෙන් ඒ වගේම අර දියකොරහේ කිඹුල්ලු දකිනා වගේ විවිධාකාරයෙන් බොරු පට්ටපල් බොරු සමාජගත කරලා ඒ වගේම අද ජනතාව බය කරලා ජනතාව භීතියටපත් කරලා මේ වැඩ ගෙන යන වැඩපිළිවෙල සම්බන්ධයෙන් ඇත්තටම අපිට මන්ත්‍රීවරු හිටි තියෙන දරි පිළිගුණක්. ඉතින් ඒක මේ අවස්ථාවේ අපි සිහිපත් කරන්න ඕන. ඉතින් විවිධාකාරයේ අපි දන්නවා ඉතිහාසයේ ඉඳන්ම අපිට මේ ප්‍රජාතන්ත්‍රවාදයේ කැඩපත තමයි නීතිය. ඉතින් නීති යම් යම් ආකාරයේ කාලවකවානුවලතර ජනතාවට විශේෂයෙන්ම අපිට වඩා වැදගත් වන්නේ මේ සමාජය, මේ සිවිල් සමාජය. ඉතින් මේ සිවිල් සමාජයේ ආරක්ෂාව සඳහා ඒ නීති යම් යම් తాවකාලික සංශෝධන එන්න පුළුවන්. ඉතින් 1979 ඉඳන් මේවා යම් යම් ආකාරයෙන් සංශෝධන ඇවිල්ලා ජනතාවගේ යහපත උදෙසා අද මේ తాවකාලික විධිවිධාන පන්තක් විදිහට ඉදිරිපත් කරලා තියෙනවා. ඇත්තටම ඒක අපි විය යුතු දෙයක්. අපි දන්නවා ජාත්‍යන්තරයට ගිහිල්ලා විවිධාකාරයෙන් මම හිතන්නේ මේ රට ගැන බොරු චෝදනා එල්ල කරන්න උත්සාහ කරා. ඒ වගේම අපි දන්නවා විවිධාකාරයේ චෝදනා එල්ල කරමින් අපේ රට අද සම්පූර්ණම මේ රට තියෙන තැන සම්බන්ධයෙන් චෝදනා එල්ල කරමින් විවිධ මතයක් හදන්නට උත්සාහ කරා, වැරදි මතයක්. ඉතින් අතරම ඒ වගේ අපි එහෙම කරපු දේශපාලඥයින් අහන්න ඕන මෙහෙම තමන්ගේ දේශපාලන ඌමනා මුදුපත් කරගන්නට ඒ වගේ ජාත්‍යන්තරයට ගිහිල්ලා අපි විවිධාකාරයේ පට්ටපල් කෙබර අතවා අදබාන එකත් අමුණාසලාගේ මං හිතනවා දේශපාලන විනය සම්බන්ධ ප්‍රශ්නයක් කියන එක මේ අවස්ථාවේ සිහිපත් කරනවා. ඉතින් ඇත්තටම නැවත වාරයක් අපි ස්තුතිවන්ත වෙනවා මේක අපේ අපේ අමාත්‍යතුමා ජීල්පීර සමාත්‍යතුමා අද මේ පනත ගෙනලා අපේ රට තියෙන තැනින් අපි ඉස්සරහට අරන් ගිහිල්ලා යම් යම් කරුණු කාර්ය
පොයින්ට් ඔෆ් ඕඩර් මොකද්ද?
පොයින්ට් ඔෆ් ඕඩර් ගරු සභාපතිතුමනි මම මගේ කතාවේදී මම පැහැදිලි කරා මේ 2019 මේ වාර්ෂික වාර්තාව එතුමා මේ කිව්වා මම මේ 2019 වාර්තාවක් ඉදිරිපත් කළා 2019 වාර්ෂික වාර්ෂාව 2019 print වෙන්නේ නැහැ. ඒක print උනේ ඊයේ පෙරේද. ඒ හින්දා තමයි අද තමයි අපිට මේ පාර්ලිමේන්තු මන්ත්‍රීන්ට මේක ලබා දුන්නේ.
ස්තුතියි.
ඒ කියන්නේ මේක තමයි ගිය සුමානේ print කරලා තියෙන්නේ.
මල්ලේ කාලේ මම ඔබතුමල්ලේ කාලේ මේවා දෙන්නේ නැහැ මනා. පනතේ යම් යම් ඇතරම මේ තියෙන සංශෝධන ඉදිරිපත් කරලා බොහෝ වෙලාවට හිතනවා මේ විපක්ෂය අද ඒකයි මම කියන්නේ අර කිය දියකොරහයි කිඹුල්ල දකින්නවා කියන්නේ
බොරු කියන පැත්තට
ඇතිලා තියෙනවා විපක්ෂ නායකතුමා ඇතුළු විපක්ෂයට ඒ හින්දා දියකොරහයි කිඹුල්ල දකින්න එපා කියන එක විපක්ෂ නායකතුමා ඇතුළු විපක්ෂයට මතක් කර දෙමින් මේ අවස්ථාව ලබා දීම සම්බන්ධ ස්තුතිවන්ත වෙමි මන් හිඳනවා බොහොම ස්තුතියි
ස්තුතියි ගරු ඩී සිද්ධාර්ථන් මන්ත්‍රීතුමා
5 minutes කලවර රොලේ 1979 ஆண்டில் இந்த 48வது இலக்க பயங்கரவாத தடுப்பு தற்காலிக ஏற்பாடுகள் என்ற ரீதியிலே இந்த சட்டம் கொண்டு வரப்பட்டது பின்பு 1982 1988 காலகட்டத்தில் இந்த திருத்தங்கள் கொண்டு வரப்பட்டு இந்த சட்டம் ஏறக்குறைய இப்போது 40 வருடத்துக்கும் மேலாக தொடர்ந்து கொண்டிருக்கின்றது இந்த சட்டம் கொண்டு வரப்பட்ட காலத்தில் இவ்வளவு ஒரு கொடூரமான சட்டம் கொண்டு வந்திருக்க தேவையில்லாத ஒரு காலகட்டமாக இருந்தது அப்போது ஆயுத ரீதியான எதிர்ப்புகள் எதுவுமே அரசுக்கு இருக்கவில்லை ஜனநாயக ரீதியாக பல போராட்டங்கள் இருந்து கொண்டிருக்கின்றது சிறிய சிறிய ஆயுத ரீதியான விஷயங்களும் நடந்திருக்கின்றது அந்த அது வழக்கமான வளமையான ஜனநாயக போராட்டங்கள் அல்லது இந்த சிறிய ஆயுத விஷயங்களை அடக்குவதற்கு இந்த சட்டம் தேவையில்லை நிச்சயமாக சாதாரணமான சட்டங்களுக்கு சட்டம் ஒழுங்கு சட்டத்திற்கு இதை செய்திருக்க முடியும் ஆனால் அரசு நிச்சயமாக என்ன செய்தது என்றால் தனக்கு இருக்கக்கூடிய ஜனநாயக ரீதியான எதிர்ப்புகளையும் அடக்கி ஒரு எதாச்சாரிக அரசை நிறுவுவதற்காகத்தான் அன்று இருந்த அரசு இதை தொடர்ந்து இந்த சட்டத்தை கொண்டு வந்திருக்கின்றது அந்த சட்டத்தை கொண்டு வந்த பிறகு கூட தொடர்ந்தும் அந்த சட்டம் எல்லா அரசுகளாலும் தொடர்ந்து வந்த ஒவ்வொரு அரசும் அதை பாவித்து தங்களுடைய எதாச்சாரத்தை நிலைநாட்டுவதிலே மிக கவனமாக இருந்திருக்கின்றார்கள் இந்த சட்டம் கொண்டு வரப்பட்ட போது மிக சிறிய அளவிலே இருந்த போராட்டம் இந்த சட்டத்தின் கொடூரத்தால் எங்களுடைய தமிழ் இளைஞர்கள் பலர் கைது செய்யப்பட்டு சித்திரவதை செய்யப்பட்டு கொல்லப்பட்டு வீதிகளிலே மதகுகளுக்கு எறியப்பட்ட காலகட்டத்தில் தான் இளைஞர்கள் ஒரு விஷயத்தை உணர்ந்து கொண்டார்கள் ஜனநாயக ரீதியான போராட்டங்கள் நிச்சயமாக தமிழ் மக்களுடைய விடிவை நோக்கி செல்ல முடியாதென்று அன்று தமிழர் விடுதலை கூட்டணி மிகப்பெரிய அளவிலே வடகிழக்கிலே வெற்றியடைந்து தமிழீழம் என்ற கோரிக்கையின் அடிப்படையிலேயே வெற்றியடைந்திருந்தது அந்த மேடையிலேயே வெற்றியடைந்திருந்தது இருந்தாலும் 80வது ஆண்டு மாவட்ட சபைகள் என்று ஒரு சிறிய அதிகார பிரவாளர்களை மிக மிக குறுகிய அளவிலே இருக்கக்கூடிய ஒரு அதிகார பிரவாளர்களை அன்றிருந்த அரசு கொடுத்த போது அது அன்று இருந்த தமிழர் விடுதலை கூட்டணி அதை ஏற்றுக்கொண்டு அதற்கு தேர்தலும் நடந்தது அந்த தேர்தலில் கூட மிக
பெருவாரியாக
வடகிழக்கு முழுவதிலுமே பெருவாரியாக வெற்றியடைந்தது தமிழர் விடுதலை கூட்டணி தனி நாட்டுக்காக வாக்களித்த மக்கள் மாவட்ட சபைகளுக்கும் வாக்களித்தார்கள் அவர்கள் தமிழ் மக்களை பொறுத்தமட்டில் ஆயத்தமாகவே இருந்தார்கள் ஒரு நியாயமான தீர்வை நோக்கி போவதற்கு ஆனால் தொடர்ந்து வந்த அரசுகள் ஒவ்வொன்றும் இந்த சட்டத்தை பயன்படுத்தி தமிழ் மக்களுடைய போராட்டங்களை அடக்குவதிலே ஜனநாயக ரீதியான போராட்டமாக இருந்தால் என்ன ஆயுத ரீதியான போராட்டமாக. போராட்ட காலத்தில் கூட போராட்டத்தை அடக்குவதை காட்டிலும் வெளியிலே இருந்த சாதாரண அப்பாவி இளைஞர்கள் பலர் கைது செய்யப்பட்டு மிக நீண்ட காலங்கள் சிறையில் அடைக்கப்பட்ட மாத்திரமல்ல சித்திரவதைகள் செய்யப்பட்டு கொலைகளும் செய்யப்பட்டிருக்கிறார்கள். இவை அனைத்தையும் செய்வதற்காகத்தான் இந்த சட்டம் பாவிக்கப்பட்டது. அதனால்தான் இதை முற்று முழுதாக இல்லாமல் பண்ண வேண்டும் என்று எங்களுடைய கோரிக்கை வலுப்பெற்றிருந்தது அன்று தொடக்கமின்றி வரையும். ஆகவே எங்களுடைய அமைச்சரவர்கள் இருவருமே, நீதி அமைச்சரும் வெளியுறவு அமைச்சர்களும் இதை கவனத்தில் எடுத்து, ஏனென்றால் அவர்கள் மிகவும் நியாயமானவர்கள், அவர்களுக்கு நிச்சயமாக தெரியும் இதனால் எவ்வளவு தூரம் எல்லா இன மக்களும், அது தமிழர்களாக இருந்தால் என்ன, முஸ்லீம்களாக இருந்தால் என்ன, ஒரு காலத்திலே சிங்களவர்கள் கூட மிகப்பெரிய அளவிலே பாதிக்கப்பட்டிருக்கிறார்கள். ஆகவே இது நிச்சயமாக இல்லாமல் பண்ணப்பட வேண்டிய ஒரு சட்டம், அதை நிச்சயமாக நாங்கள் எதிர்க்கின்றோம் என்பதை பதிவு செய்து முடித்துக் கொள்கிறேன். நன்றி, வணக்கம்.
Thank you.